ઓમ શ્રી સાયરામ. પરમ પૂજ્ય ભગવાન શ્રી સત્યસાઈ બાબાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. પ્રેમવાહિની પાન નંબર 40, સત સંકલ્પ હાજરી પ્રાપ્ત કરવાનો માર્ગ છે. અહીંથી ભાગ 9નો પ્રારંભ થાય છે. જય સાયરામ.
સત સંકલ્પ હાજરી પ્રાપ્ત કરવાનો માર્ગ છે. માયાવી બંધારણવાળા લોકો માટે માયાના બે દ્વારો છે, જાતીયતાની ભૂખ અને જીભની ભૂખ. દરેકે દરેક માણસે આ બે ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. જ્યાં સુધી તે હોય છે ત્યાં સુધી તેઓ દુઃખનું કારણ બને જ છે. આ બે દ્વારા જ દુન્યવી ઈચ્છાઓ સમજી શકાય છે. માટે માત્ર તેઓને કે જેમણે આ બે ઉપર વિજય મેળવ્યો છે તેઓને જ સફળતાપૂર્વક દુન્યવી અંતરાયો પાર કર્યા છે એમ કહી શકાય. બધા જ પાપના આ કારણો છે. અને માયા જેનાથી સ્વાસ્થ્ય અને શક્તિ દ્વારા ઉછરે છે તે ખાતર પાપ છે. સાચું કહીએ તો માયા પ્રપંચ કે દુનિયા એ તો માત્ર શરીર ટકાવી રાખવાનો હેતુ જ બહાર લાવવાનો છે. જેઓ મુક્તિની આકાંક્ષા રાખે છે તેમણે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો જ પડે. ખોરાક, શરીરના રક્ષણ માટે, ઠંડી નસાડવા માટે કપડાં. ઉત્તર ગીતા એમ કહે છે, જો માણસ આ ધંધામાં પડે તો તેમાં ગરકાવ થઈ જાય તો તે જે ધ્યેય માટે આવેલો પ્રવૃત્તિઓ, ઉદ્દેશ્ય અને પવિત્ર પ્રયત્ન ભૂલી જશે. અને બદલે વ્યક્તિ ગમે તે પ્રવૃત્તિમાં જોડાયેલો હોય તેણે પોતે જેમ સ્વાભાવિક રીતે શ્વાસ લે છે તેમ જ આ લીટીઓ ઉપર વિચારવું જોઈએ અને હંમેશા આથી સભાન રહેવું જોઈએ. ઈશ્વરની સેવા કરવા હું જન્મ્યો છું અને મારે મારા સાચા સ્વરૂપનો આત્મસાક્ષાત્કાર કરી લેવો જોઈએ. બધા જ કાર્યો, ખાવું, ચાલવું, અભ્યાસ કરવો, સેવા કરવી, ફરવું એવા વિશ્વાસી કરવા જોઈએ કે તે બધા તેને હાજરીમાં લઈ જાય છે. બધું જ ઈશ્વરાર્પણ કરવાની ભાવનાથી થવું જોઈએ. એક ખેડૂત જમીનને સાફ કરે છે, તેને સપાટ બનાવે છે, પથરા અને કાંટા દૂર કરે છે, ખેડે છે અને ખેતર તૈયાર કરે છે, ખાતર આપીને ખેતીને મજબૂત બનાવે છે, પાણી પાય છે અને ફળદ્રુપ બનાવે છે, અને રોપી, વાવી, નિંદામણ કરી, દવા છાંટી, રાહ જોઈને ધીરજપૂર્વક તેને ઝાટકીને તેને પાકના ઢગ તૈયાર કરે છે. આ બધી પ્રક્રિયાઓ પેટ માટે કરે છે. તે જ રીતે માણસને એવી લાગણી થવી જોઈએ કે ભૂખ, તરસ, આનંદ, દુઃખ, પીડા અને નુકસાન, પીડા અને ગુસ્સો, ભોજન અને ભૂખ, બધી પ્રેરણાઓ આપણને ભગવાનની હાજરી પ્રાપ્ત કરવા તરફ દોરી જવામાં મદદ કરે છે. જો કોઈ આવો દ્રષ્ટિકોણ રાખશે તો પાપ કદી આ પ્રવૃત્તિઓને ઝાંખી નહીં પાડી શકે. તૃષ્ણાઓ અર્થાત ભૂખ રૂપ કે નામની નિશાની સુદ્ધા રાખ્યા વગર અદૃશ્ય થઈ જશે. જો કોઈ વ્યક્તિ માંદી હોય કે મન કશે બીજામાં ડૂબેલું હોય તો તે કાંઈ પણ ખાધેલાનો કે ભોજનનો સ્વાદ પારખી શકતી નથી. તે જ રીતે જો કોઈ નામસ્મરણ, ભજન કે જપ કે ધ્યાનમાં બેઠો હોય પણ જો તેનું હૃદય તમસથી ભરેલું હોય કે બીજે ક્યાંક ભટકતું હોય, માથા ભારે થયું હોય તો તેનાથી કોઈ આનંદ અનુભવી શકાય નહીં. આવા સંજોગોમાં આનંદ જામી શકે નહીં. જ્યાં સુધી જીભ ઉપર ખાંડ હશે ત્યાં સુધી જ તે ગળી રહેશે. જો ત્યાં લાઇટનો થાંભલો હશે અને હૃદયની પરશાળમાં ભક્તિ હશે તો જ્યાં સુધી તે દીવો બળતો હશે ત્યાં સુધી ત્યાં અંધકાર રહેશે નહીં. હૃદય સ્વર્ગીય કૃપા કે દિવ્ય કૃપાથી ઝળહળતું રહેશે. કડવી વસ્તુ આખી જીભને કડવી બનાવી દે છે. જ્યારે લોભ અને ગુસ્સો કે ક્રોધ હૃદયમાં પ્રવેશે છે ત્યારે તેજસ્વીતા અદૃશ્ય થઈ જાય છે અને અંધકારનું સામ્રાજ્ય આવી લાગે છે અને માણસ અસંખ્ય દુઃખો અને નુકસાનોનું નિશાન બની જાય છે. માટે જે લોકો ભગવાનની હાજરી પ્રાપ્ત કરવાની આકાંક્ષા રાખતા હોય તેમણે કેટલીક ટેવો, શિસ્ત અને ગુણો પ્રાપ્ત કરવા જોઈએ. રાબેતા મુજબની જેનાથી આપણે ટેવાઈ ગયેલા છીએ તેવી જિંદગી ઈશ્વર તરફ દોરી નહીં જાય. સાધના દ્વારા તેમણે થોડોક બદલાવ લાવવો પડશે. બગલા તરફ જુઓ, તે ઘણો જ ઝડપથી પાણીમાં ચાલે છે, પણ તે ચાલ દરમિયાન તે કોઈ માછલીને પકડી શકતો નથી. તે માટે તો તેણે ધીમા, શાંત અને સ્થિર ઊભા રહેવું જ જોઈએ. તે જ રીતે કોઈ ક્રોધ, લોભ અને તેવા ગુણો લઈને આગળ વધે તો તેને સત્ય, ધર્મ, શાંતિની માછલીઓ નહીં મળી શકે. કોઈ વ્યક્તિ ગમે તે સાધના કરતી હોય, પણ તેણે અવિરત નામસ્મરણ તો કરવું જ જોઈએ, તો જ તે કુદરતી ગુણો, લોભ, ક્રોધ વગેરે ઉપર પ્રભુત્વ મેળવી શકે. બધા જ શાસ્ત્રો માત્ર આ એક જ પાઠ ભણાવે છે. ભગવાન જ શાશ્વત ધ્યેય છે અને આ જીવન મુસાફરીનું લક્ષ્ય છે, તો તેને અવિરત ધ્યાનમાં રાખો અને મન જે તમને માર્ગમાંથી ચલિત કરે છે તેને ફિક્કું બનાવો. જે વ્યક્તિ મૌનનો મહાવરો કરે છે અને ભગવાનનું સતત ચિંતન કરે છે તેની આસપાસ સારા ગુણો આપોઆપ ભેગા થઈ જાય છે. જુઓ, દ્વાપર યુગમાં કૌરવો તેમના આગલા જન્મોના પુણ્યો ભોગવતા હતા ત્યારે પાપકર્મોમાં તે ડૂબી ગયા હતા. બીજી બાજુ પાંડવો પોતાના આગલા જન્મના પાપકર્મોના દુઃખ ભોગવતા હતા ત્યારે માત્ર પુણ્યકર્મોનો જ વિચાર કરતા હતા અને પુણ્યકર્મો જ કરતા હતા. ડાહ્યા અને ગાંડા વચ્ચે આ તફાવત છે. કૌરવો ભૂખ અને જાતીયતાની ભૂખના ગુલામ હતા અને પાંડવો દરેક કામ સત્ય અને ધર્મને પોતાના સારથી બનાવીને ભગવાન માટે કરતા હતા. જે લોકો દુઃખમાં ડૂબી જાય છે તેઓ મિજબાની કે લડાઈ કશાયમાં રસ લઈ શકતા નથી. તે જ રીતે જે સાચો ભક્ત કે આકાંક્ષી છે, જે ભગવાનના વિચારમાં ડૂબી ગયો છે, તે કદી આનંદના સાધનો અંગે વિચારી પણ શકતો નથી. સારું ચારિત્ર માનવ જીવનનું ઘરેણું છે. મૃત્યુ પોતાનો વેરો લે તે પહેલાં દરેકે આ શરીરમાં જ સમજી લેવું જોઈએ કે સનાતન સત્ય અને માણસ અને તે સત્ય વચ્ચેનો સંબંધ છે અને તે શું છે. કઠોપનિષદ ભારપૂર્વક બોધ આપે છે કે ઉઠો, જાગો અને મહાનો પાસેથી દીક્ષા લઈ લો. જે લોકો શું સ્વીકારવું અને શું ફગાવી દેવું તેવી શંકા સેવે છે અને જે લોકો ભ્રમથી આંધળા બની ગયા અને જે લોકો અંધકાર અને પ્રકાશ, મૃત્યુ અને અમરતા વચ્ચેનો ભેદ નથી પારખી શકતા, આવાઓએ મહાન પુરુષોનો સંપર્ક સાધવો જોઈએ કે જે સનાતન સત્યને સમજવાનો માર્ગ બતાવી શકે, જે સનાતન સત્યને પહેચાની શકે, જે સૃષ્ટિનો સ્વયં પ્રકાશિત પાયો છે. પછી દુનિયા અને સ્વર્ગ બંને એક જ જ્યોતિમાં ભળી જશે. આ આત્મસાક્ષાત્કાર માટે માણસે ઊંડી ઝંખના અને કડક શિસ્તનો મહાવરો કરવો પડશે. આ માનવ જન્મ પોતે જ અસંખ્ય સારા કર્મોનું પરિણામ છે અને તેને બાજુએ ફેંકી દઈ શકાય નહીં. તર્કનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાવો જોઈએ. કેનોપનિષદ કહે છે તેમ, નચેદિહા વેદિન માથી વિનાશથી હ, હાથના હીરાને બાજુએ નાખી ન દેવાય. જ્યાં જ્યાં કોઈને આજ જીવનમાં પોતાને બચાવી લેવાની તક હોય તો શું તે મોટું નુકસાન નથી, જો નાસી જવાના માર્ગો ઉપર કોઈ વિચાર જ ન કરાય. માટે વિવેકી વ્યક્તિ પોતાની પાસેના તમામ સાધનોથી મહાન માણસોના બોધ ઉપર પ્રભુત્વ મેળવવા અને તેના પાયામાં રહેલા સિદ્ધાંતો સમજવા પ્રયત્નો કરશે. તે મહાન માણસોના કે જેમણે આધ્યાત્મિક માર્ગને આડો કાપીને તેને બને તેટલો પોતાના અનુભવ તળેની મર્યાદામાં આણ્યો, આ પ્રયત્નો વગર જો કોઈ આ માર્ગને છો તજી દે અને પોતાનું જીવન વ્યર્થમાં ખર્ચી નાખે તો તે માનવ યોનિનું અપમાન છે. ખોટા અને અદૃશ્ય જગતના ગુલામ બનવા કરતાં અને કિંમતી સમય વેડફી નાખવા કરતાં સત્યની શાશ્વત, સદા સત્ય એવા ભગવાનની શોધમાં દરેકે દરેક મિનિટ અર્પણ કરો. આવું સ્વાર્પણ આત્માનું અસલી કાર્ય છે. બીજી બાજુ ભ્રમિત ભૂખોમાં સમય ગાળવો દુનિયાને અવરોધવા જેવું નિરસ કાર્ય છે. કોઈએ પણ દુન્યવી આરામ તલબી ઝેરી આકર્ષણો કે મોહક અવરોધોના શિકાર ન બની જવું જોઈએ. એક દિવસે આ તમામ મોહક ઇન્દ્રિયો સ્વપ્નની વાર્તાની જેમ અદૃશ્ય થઈ જશે. માણસને ગમે તે થતું હોય, શિક્ષણ અને બીજું તેને વધવા અને મોટો બનાવવા, તે બધું તેના આધ્યાત્મિક વિકાસ માટે નકામું છે. તે માત્ર તેનું આધ્યાત્મિક પતન લાવે છે. તેથી જ તેને માયા પ્રપંચ કહેવામાં આવે છે. સત્યને ગમે તે માયામાં ડૂબાડી દો, તે વધુ તેજસ્વી રીતે પ્રકાશિત થયું છે. કેમ કે તેનો આવો જ સ્વભાવ છે. વસ્તુનિષ્ઠ દુનિયા કે જેમાં દરેકે દરેક મિનિટે સુધારા વધારા થતા જ રહે છે, મરજી મુજબ તે દેખાય છે અને અદૃશ્ય થાય છે. તે મોટી બને છે અને તેનો ક્ષય થાય છે. તેને શાશ્વત સત્ય શી રીતે કહી શકાય? માટે સાધકની વિશિષ્ટતા કે લક્ષણ સત્ય પ્રાપ્ત કરવાની છે, ન કે અદૃશ્ય દુનિયામાં નકલીની શોધ. આ મિથ્યા જગતમાં સત્યાચાર હોઈ ન શકે, અર્થાત સત્ય જીવન હોઈ ન શકે. માત્ર મિથ્યાચાર અવાસ્તવિક જીવન જ હોઈ શકે. સત્ય જીવન ભગવાનના સાક્ષાત્કારમાં જ છે. આ દરેક ક્ષણે દરેક મનુષ્ય પોતાના મનમાં જીવનમાં યાદ રાખવા જેવું છે. સહજ માર્ગ સાધના માર્ગ એક નથી. સાધકે સ્વાભાવિક માણસના અને આકાંક્ષીના વર્તણૂકના ભેદની નોંધ લેવી જોઈએ. સ્વાભાવિક માણસ તે છે જેમાં સહનશક્તિ કે ધૈર્ય નથી, તેમાં અહંકાર કે મિથ્યાભિમાન હોય અને તેમાં ઈચ્છાઓ ભરપૂર હોય છે. તે જગતને સંબંધિત કે જેના દ્વારા તે સંતુષ્ટ પ્રયત્ન કરે છે. સાધક માણસ તે છે કે જે સર્વેશ્વરના ચિંતનમાં સાગરના મોજાની જેમ અવિરત મચ્યો રહે છે, કે જે ધન ભેગું કરે છે સમત્વનું, દરેક સાથે સરખા પ્રેમનું, કે જે તે વિચારમાં સંતુષ્ટ છે કે બધું જ ભગવાનનું છે અને તેનું કાંઈ જ નથી. સાધના માણસને સહજ માણસ જેટલું સહેલાઈથી દુઃખ કે હાનિ, ક્રોધ કે ધિક્કાર, સ્વાર્થીપણું, ભૂખ, તરસ કે ચંચળતા સામે નમી જવું નહીં ગમે. ઉપરોક્ત તમામ બાબતો ઉપર બને તેટલું સ્વામિત્વ મેળવવું જોઈએ અને ધૈર્ય, હિંમત, આનંદ, શાંતિ, દાનશીલતા અને દયાથી જીવનમાં મુસાફરી કરવી જોઈએ. અનુભવવું જોઈએ કે માત્ર શરીરનું જતન કરવું જ મહત્વનું નથી, ભૂખ તરસ પણ શાંતિથી સહન કરવા જોઈએ અને અવિરતપણે ભગવાનના ધ્યાનમાં પરોવાવવું જોઈએ. આના બદલે નાની નાની વસ્તુઓ માટે ઝઘડવું, મગજ ગુમાવવું, ઉશ્કેરાટથી દુઃખી થઈ જવું, નાનકડા અપમાનથી ગુસ્સે થઈ જવું, તરસ, ભૂખ અને ઊંઘ ઉડી જવાની ચિંતા કરવી, આ એક સાધકની ખાસિયતો ન હોઈ શકે. કુદરતી અવસ્થાના અને રાંધેલા ચોખા કે ઉકાળેલા ચોખા, શું આ બંને સરખા હોઈ શકે? ઉકાળેલા અર્થાત રાંધેલા ચોખામાં કુદરતી ચોખાની કઠણતા ગેરહાજર હોય છે. રાંધેલું અનાજ નરમ, હાનિરહિત અને સ્વાદે મીઠું હોય છે. રંધાયેલા વગરનું અનાજ કઠણ, ઘમંડી, ભ્રમથી ભરેલું હોય છે. બંને પ્રકારો છે જીવો અને માણસો. બેશક જેઓ બાહ્ય ભ્રમણમાં ડૂબેલા હોય છે અને અવિદ્યામય હોય છે તે છે, કે માણસો જેઓ આંતરિક ભ્રમોમાં ડૂબેલા હોય છે કે વિદ્યામય હોય છે તે છે સાધકો. અને ભગવાન બંને રહિત એકેમાં ડૂબેલા હોતા નથી. તે કે જેને બાહ્ય ભ્રમો નથી તે સાધક બને છે, અને જ્યારે તે આંતરિક ભ્રમોથી રહિત હોય છે તેને ભગવાન કહી શકાય છે. આવી વ્યક્તિનું હૃદય ભગવાનનું આસન બને છે. માટે આ ઉપરથી તારવી શકાય કે બધું જ ઈશ્વરથી વ્યાપ્ત છે. જોકે બેશક ઈશ્વર દરેક હૃદયમાં બિરાજમાન છે. સાધના જરૂરી છે જેથી તેઓ પોતે તેને પોતાને માટે શોધી શકે. આપણે આપણો ચહેરો જોઈ શકતા નથી, તેની છાયા જોવા માટે આપણી પાસે અરીસો હોવો જરૂરી છે. તેવી જ રીતે પાયાનો માર્ગ કે રસ્તો સાધના પદ્ધતિ ગુણરહિત બનાવવા માટે હોવી જરૂરી છે.
ઓમ શ્રી સાયરામ પ્રેમવાહિની પાન નંબર 44 ભાગ નંબર 9 અહીં પૂર્ણ થાય છે. જય સાયરામ.